श्रीमत् प्रभुं योगयुतं निराशं योगीन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्दरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्यसमाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम्। परमात्मा सद्गुरु भगवान सुशांत चित्त छे भवसिंधु पार उतारनार छे विषय वासनाओनी अनेक कामनाओं मांथी मुक्ति अपावनार छे। जे सुशांत चित्त छे ए ज संसार नु कल्याण करी सके छे। जे सुशांत चित्त होय ये जे संयमी बनी सके छे। जेनो चित्त शांत होय ए जे जितेंद्रिय बने छे। चित्तनु शांत रहेवू आ जीवन मा अत्यंत जरूरी छे। जे जेनी संपन्नता परमात्मा जय महाराज नी पासे छे। सुशांत चित्तम मात्र शांत नहीं अति शांत। तो आओ शांत चित्त कोनी पासे लेवा जशो। छे कोई सामान्य मानस नो चित्त शांत व्यग्रता उग्रता व्यथा अशांति अनेक बाबतो एने सताव्या करती होय ए शांत क्या रही सकवानो हतो। तो मानव आ बधु शोधवा नीकळे छे क्यांथी मळशे मने शांति। મારી વૃત્તિઓ ઠરે હું શાંત થઉં મારું જીવન સુખેથી શાંતિમય મળે બને આ બધું લેવા ક્યાં જવું। શરણાગતેભ્ય સનાતનમ ભક્તિયુતમ ત્વદાદ્યમ જે શરણે આવે છે એને સાચી ભક્તિ આપે છે। જે ભક્તિ ની અંદર એનું કલ્યાણ છે એનું પરમ શ્રેય છે એ જ આપવા માટે જય મહારાજ બેઠા છે। કોઈ સ્વાર્થ નહીં એની પાસે કોઈ અપેક્ષા નહીં કે મને આટલી દાન દક્ષિણા આપશે કે આટલી સેવા કરશે। નિરપેક્ષ આવ્યો એનું કલ્યાણ કરવાનું જ છે। કેમ જે મારે શરણે આવ્યો। વૃક્ષ ઉભો હોય અને એને છાણે કોઈ પણ જાય વૃક્ષ પોતે ના પાડી શકશે ખરું મારે છાણે નહીં બેસવાનું બહાર નહીં કર કોઈ પણ આવ્યો। તો મહારાજ નું સ્વરૂપ મહારાજ તો વૃક્ષના જેવા સ્વભાવ વાળા છે। સંત બિટપ સરિતા ગિરિધરની સંત પર્વત વૃક્ષ આ ધરતી આ બધા પાછે પરહિત હેતુ સબન કે કરણી પારકાનું હિત કેમ થાય પોતે દુખી થાય ભલે હું દુખી થઉં તો વાંધો નહીં પણ પારકાનું અહિત ન થવું જોઈએ એનું હિત જ થવું જોઈએ। આમ ભવસિંધુ તારમ કહીને કે એ રીતે શરણે આવેલાને ભવપાર ઉતારવા વાળા છે। આવી શાંત ચિત્તની વૃત્તિઓ ઠરવી એ બહુ આવશ્યક છે। વરસાદ પડે, ખૂબ પડે, સરસ પડે, બધાને ખૂબ ગમે, પણ એ વરસાદનું પાણી ઠરે નહીં ત્યાં સુધી, કપડાં ધોવામાં કામ લાગે, પૂરતું માટી વાળું હોય. તો જેમ વરસાદ ખૂબ પડે નો આનંદ થાય ખરો, એમ વૃત્તિઓ આપણી બને, પણ એ શાંત વૃત્તિઓ ઠરવી જોઈએ. માણસ તરીકે પ્રભુએ અવતાર આપ્યો, વૃત્તિઓ પણ બની, એમાં પ્રઉપસર્ગ લગાડીને પ્રવૃત્તિઓ કરવા માંડી, પણ એ પ્રવૃત્તિને એક બાજુએ મૂકીને માત્ર વૃત્તિને શાંત વૃત્તિ કરો. શાંત વૃત્તિ, વૃત્તિઓ શાંત કેવી રીતે થાય? કોઈ એવી વિભૂતિ હોય જે સ્વયં શાંત હોય, અંતર્મુખ હોય, એની પાસે જઈને બેસીએ, એના દર્શન સ્પર્શન સત્સંગ સેવા એના દ્વારા આપણી વૃત્તિઓ શાંત થાય. જે શાંત હોય તે બીજાને શાંત કરી શકશે, પણ જે વ્યસની કે જુગારીએ છે તે બીજાને જુગારી બનાવશે. જય મહારાજ તો પરમ તત્વ છે, પરમાત્મા સ્વયં છે, અને એમની વૃત્તિઓ શાંત છે, અતિ શાંત છે, જે ન કલ્પી શકાય, ક્યાંય ન જોઈ હોય, ક્યાંય દર્શન ન થયા હોય એવી સુશાંત ચિત્તમ વૃત્તિ છે. એમને કશાની જરૂર ના પડે. જેની વૃત્તિઓ વર્તીઓ જેની વહેતી અટકી, એવા જીવનની જોને વાટ. વૃત્તિઓ વહેતી વૃત્તિ એટલે જ્યાં ત્યાં ભટકતું હોય મન, એ ભટકતું મન શાંત થઈ જાય, એનું ભટકણ મૂકી દે. ભટકણ ભાંગ્યું રે વાસના લિંગ ગળ્યું, બસ એ જે વૃત્તિઓ વાસનાઓ શાંત થઈ જાય. જયારે પણ વાસનાઓ શાંત થાય ને, ત્યારે સમજવાનું કે જય મહારાજ નો આવિર્ભાવ આપણામાં થયો છે. સંયમી થવાય, સદાચારી થવાય, આપણું ચિત્ત શાંત થાય ને, ત્યારે સમજવાનું કે જય મહારાજ પધારી રહ્યા છે, મને શાંતિ આવી. સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આવવાનું થાય અહીંયા આગળ, એટલે સમજવાનું કે જય મહારાજ નું પ્રાગટ્ય મારી વૃત્તિઓમાં આવી રહ્યું છે. અહીંયા આવીને પણ કોઈની જોડે વાતો કર્યા સિવાય એક બાજુ શાંત બેસી રહું, મનન ચિંતન ભજન જપ એ કરો, તો એમ થશે કે નહીં હવે આ સ્વરૂપે પણ મહારાજ નો આવિર્ભાવ મારામાં પધારી આવી રહ્યો છે. શાંત, જો આપણે શાંત ભાવથી જય મહારાજ ને સ્મરીશું ભજીશું, તો જય મહારાજ પોતે જ આપણામાં શાંત સ્વરૂપે આવીને નિવાસ કરશે. શાંતમ શ્રી સંત રામમ, પેલું તો શાંતિ જોઈએ છે તો શાંત સ્વરૂપ ને શરણે જવું પડશે, અને એ શાંત સ્વરૂપની એ મૂર્તિને એના વિગ્રહને આપણા અંતઃકરણમાં ધારણ કરવું પડે. જુઓ ને જય મહારાજ કેવા સરસ, કેવા શાંત છે, કેવા તપસ્વી છે. ભલે કઈ નથી, ભસ્માંગ લિંક કરેલું છે, જટા છે, પણ કેટલા સુંદર લાગે છે. ચરણોમાં પાવડી છે, આંખોમાં સૌમ્યતા છે, મુખ પર કાંતિ છે, ભવ્ય એમનો શ્રી વિગ્રહ છે, લલાટ પણ ભવ્ય છે. આમ જય મહારાજના આ દર્શન કરતા કરતા આપણી વૃત્તિઓ પણ એટલી જ શાંત બને, એટલી જ સૌમ્ય બને. જેમ જેમ ઈષ્ટદેવનું પોતાના આરાધ્ય જય મહારાજનું સ્વરૂપ ચિંતન કરશો, એટલું ધીમે ધીમે આપણા પોતામાં ઉતરશે. એકવાર એવી સ્થિતિ આવી જાય આત્માનુભૂતિની કે મારામાં જય મહારાજનો આવિર્ભાવ છે, આજ મારો સાક્ષાત્કાર, અને સાક્ષાત્કાર એટલે જ આત્મ સ્વરૂપે મારામાં પોતે જ મારા શ્રી આવીને બિરાજે. ચૈતન્યમ શિષ્ય મધ્ય, પ્રભુ મારા હૃદયા કમળ વચ્ચે રોજો. આ ભાવ જો બન્યો રહે ને, તો આ સૃષ્ટિના જે કઈ બંધનો છે એ બંધનોમાંથી આપણને સંપૂર્ણ મુક્તિ થઈ જાય. અંતિમ ચરમસીમા તો એ જ આવે કે હવે હું પોતે જય મહારાજ નું સ્વરૂપ છું, મારામાં અને જય મહારાજ માં કોઈ ભેદ નથી, મોક્ષાર્થી બી આટલે સુધી જવું એ કઈ નાની સુની વાત નથી, રમત વાત નથી, કે જય મહારાજ નો આવિર્ભાવ આપણા પોતામાં જ થઈ જાય સંપૂર્ણ રીતે, દ્રષ્ટિ, વ્યવહાર, બોલવું, સાધન ભજન બધું જ એ પ્રમાણે હુબહુ આવી જાય, એટલે મારામાં અને જય મહારાજ માં કોઈ ભેદ નથી, જય મહારાજ મારું જ સ્વરૂપ છે અને જય મહારાજ નું સ્વરૂપ એ મારું છે અને મારું સ્વરૂપ એ જય મહારાજ. આવી તાદાત્મ્યતા, આવી એકાત્મતા કે પોતાનું જુદાપણું ભૂલી જવાય. જયારે પ્રારંભમાં જય મહારાજ અહીંયા બિરાજ્યા, લક્ષ્મણદાસજી મહારાજ પણ પધાર્યા, એમને યોગ સાધન ભજન ની દીક્ષા પણ આપી, ત્યાર પછી પોતપોતાની પર્ણકુટીની આગળ બેસીને સાધન ભજન કરતા હોય, કોઈ આકસ્મિક ચડી આવે ને અજાણ્યો માણસ, એને વારા ફરતી દેખાય. જય મહારાજ માં લક્ષ્મણદાસજી મહારાજ ના દર્શન થાય, લક્ષ્મણદાસજી માં જય મહારાજ ના દર્શન થાય. આ સ્વરૂપ છે કે જય મહારાજ એને પોતાના સ્વરૂપ બનાવે. જેટલું સાધન ભજન વધશે એટલો જ આવિર્ભાવનો અંતરની અંદર એટલો જ સરસ ભાવ જાગશે. એનું નામ છે મોક્ષ, એનું નામ છે જીવન મુક્તિ. કે જય મહારાજ ને પણ એમ થાય ચાલ ને આનામાં જઈને બેસું, લક્ષ્મણદાસજી મહારાજ ને પોતાનું સ્વરૂપ આપ્યું, લક્ષ્મણદાસજી મહારાજ એનો અનુભૂતિ પણ કરી કે મારા શ્રી મારા પોતામાં. એટલે એ પ્રકારની નિષ્ઠા, ભક્તિ, સેવા, પ્રાતઃકાલમાં ઉઠી જય મહારાજ જાગ્રત થાય તે પેલા ઉઠી જાય, સેવક ભાવ છે. ગુરુ તે પહેલે જાગે જગતપતિ. ભગવાન રામ પણ વિશ્વામિત્ર ની સેવામાં ગયા હતા ને, તો વિશ્વામિત્ર પેલા જાગી જાય, પેલા પોતે જાગે, ગુરુ તે પહેલે જાગે જગત, અને સેવા કરી વિશ્વામિત્ર ને પોઢાડી અને પછી પોતે સુવા જાય. આ ગુરુ સેવા છે. લક્ષ્મણદાસજી મહારાજ પણ જય મહારાજ ને રાત્રે પોઢાડીને પછી જ પોતાના વિશ્રામમાં જાય, અને સવારે પ્રભુ જાગે તે પેલા લક્ષ્મણદાસજી મહારાજ પર્ણકુટીની બધી જ સેવા આજુબાજુની કરી હોય, ખુલવાની રાહ જોઈ હાથ જોડીને ઉભા હોય કે હમણાં પ્રભુ પધારશે, જય મહારાજ પધારશે, અને જેવા પધારે એવા દંડવત પ્રણામ કરે, ચરણોમાં મસ્તક મૂકે. જય મહારાજ પણ એટલા જ ભાવથી મસ્તકે હાથ મૂકે. આવી જે સેવા કરી, સેવાની આ જે તત્પરતાએ એ સ્વસ્વરૂપ આપ્યું, અને સેવાની એ તત્પરતાએ એ સ્વસ્વરૂપ મેળવ્યું જય મહારાજ ની પાસે. અને આમ જયારે પણ પોતાના ઈષ્ટ આરાધ્ય એવા જય મહારાજ ની સેવા કરતા કરતા તન મન અંદર પરોવાઈ જાય, અને એમાં પરોવાયેલું તન મન હોય પછી પાછળનું બધું આગુ પાછું થાય ખરું. જેમ સોયની સોયમાં દોરો પરવાય એટલે આખો દોરો સોયની પાછળ જાય, એમ બધી જ વૃત્તિઓ સવારના પરમાં જય મહારાજમાં પરોવી દીધી સેવામાં, સ્મરણમાં, ભક્તિમાં, તો આપણા મનની, આપણા જીવનની બધી જ વૃત્તિઓ એ પરોવાયેલા મનની પાછળ પાછળ જ જવાય. સોયને દોરો સાધે, આ પરોવાયેલી મનોવૃત્તિ સાધે સાધે કઈક પ્રાપ્ત થાય છે. આવી તન્મયતા જ્યારે પણ આપણા હૃદયમાં નામ જપની, પ્રદક્ષિણાની, સત્સંગની, ભજનની, સેવાની તન્મયતા આવે ને, તો મહારાજ શ્રી પોતે જ સામે ચાલીને આવીને આપણા હૃદયમાં ઉતરશે. એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠ નાથ ઈચ્છે. આવી સેવા કરે ને તો ભગવાન પણ ઈચ્છે કે આ સેવક તો મારો બહુ સારો છે, એને ખસવા જ ના દઉં, તો હનુમાનજીને ખસવા દીધા ભગવાને. એક વાર પ્રાપ્ત થયા પછી હનુમાનજીને પોતાની સાથે જ રાખ્યા. એટલે અંગદજી કે છે કે મને રાખો ને સેવામાં, હનુમાનની માફક તેને ન રાખે. તત્પરતા, તન્મયતા. અને એ તત્પરતા અને તન્મયતા જેમ લક્ષ્મણદાસજી મહારાજને મળી, સ્વરૂપ મળ્યું, એમ હનુમાનજીના હૃદયમાં આવીને સીતારામજી બિરાજી ગયા. જ્યારે પણ જે કઈ સાધન ભજન કરીએ એમાં એટલી જ તન્મયતા હોય અને એ તત્પરતા, સતત એનું સાનિધ્ય અને સેવા માટેનો જ વિચાર મનમાં, બીજો કોઈ વિચાર જ ના, કે કઈ ઘડીએ જય મહારાજ મારી પાસે શું મંગાવશે, મારી પાસે કઈ સેવા લેશે, સામે ઉભા હોય, આજ્ઞા આપે તરત, એ ભાવ જયારે મનમાં જાગે ત્યારે ભગવાન એને પોતાનો બનાવી. જાનકીદાસજી મહારાજ એમને લીંબુનો શરબત જોઈએ તે આપણે બધું જોઈ લીધેલું, ક્યારે ક્યારે કયા સમય કેટલું. તો પહેલી વાર આપણે સમયસર આપવા ને, બહુ નાની ઉંમર, તને કઈથી ખબર પડી કે આ સમય મહારાજને લીંબુનું પાણી જોઈશે? આ તન્મય કે ગુરુ શિષ્યને સમજી લે અને શિષ્ય સદગુરુને સમજી લે, તો એની અંદરનું પરસ્પરનું જે આખો નાતો છે ને, એ કઈક જુદા જ પ્રકારનો અલૌકિક બની જાય. સતત સાનિધ્ય. ગુરુ મહારાજને શિષ્યની સેવા વગર ચાલે જ નહીં. અને આવે ત્યારે સંતોષ થાય કે આ મારી બરાબર સેવા કરે. આમ સંસારના બંધનો, જીવનની વ્યથાઓ, આપત્તિઓ, અંદરની જે પડી રહેલી કેટલી વિકૃતિઓ, આ બધી જ ગુરુ મહારાજની સેવા દ્વારા જ અંતઃકરણની શુદ્ધિ થશે. બીજું કઈ નહીં કરો, પંડિતે નહીં કરો, શાસ્ત્ર નહીં વાંચો તો પણ ચાલશે, માળા નહીં ફેરવો તો પણ ચાલશે, સતત સેવાની અંદર તો ગુરુ મહારાજ પ્રસન્ન થઈને બધું જ આપી દેશે. કશું ભણવાય નહીં જવું પડે. એ સામર્થ્ય સદગુરુ પોતાના સેવક ને પોતાના શિષ્યને સમર્પણ થઈ જાય, શિષ્ય સંપૂર્ણ રીતે સમર્પણ થઈ જાય, તો એને કશું જ ક્યાંય લેવા જવાનું કરવાનું કશું જ જરૂર નથી. શું કરશો જૈવન મારે, સમર્થ બેઠા છે, પણ સમર્થના તરફ પ્રત્યે તત્પરતા, તન્મયતા, સમર્પણતા, એ જો કેળવ્યું હશે ને, તો જય મહારાજ આપણા હૃદયમાં આવીને બેસી જતા વાર સહેજે નહીં લગાડે. અને હૃદયમાં આવીને બેસે એટલે કોને દેખાશે? સૂક્ષ્મ ભાવ, આત્મભાવ છે એ. જ્યારે જ્યારે આપણને પોતાને અંદર કઈક સાત્વિકતા જણાય, શાંતિ જણાય, ત્યારે ત્યારે સમજી લેવાનું કે જય મહારાજ મારામાં આવિર્ભાવ આવીને બેસી ગયા. જેમ પ્રાતઃ કાલમાં કે કોઈ પણ જગ્યાએ કશું જ ના હોય અને આકસ્મિક ઓચિંતી સુગંધી આવે અને ઓહ આ સુગંધી, કશું આપણે કશું ન લાવ્યા હોય, કશું જ ન કર્યું હોય, સુગંધી આવે એ ક્યારે? આપણો સ્વભાવ સૌમ્ય થાય, ભગવાનની અંદર આપણું થોડી ઘણી પણ શ્રદ્ધા નિષ્ઠા એની અંદર હોય અને એના તરફ આપણું મન વળે ને, તે વખતે એ આકસ્મિક સુગંધી એ આવિર્ભાવ છે. અને એવી સુગંધી હોય કે જ્યાં ન મળે એવી, અગરબત્તીની હોય તો ખબર પડી જાય, પણ એવી સૌમ્ય મધુર સુગંધી હોય કે આપણા ચિત્તને શાંત કરે, આપણી વૃત્તિઓ પણ શાંત થાય, આપણા વિચારો પણ શાંત બને, એ રીતે જીવન મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. અને જીવન મુક્તિ એનું નામ છે, બીજું નામ છે મોક્ષ. મોક્ષાર્થી ભી સેવ્ય પધારવિંદમ. બીજું કશું જ કરવાની જરૂર, માત્ર સેવા કરજો. આપણે શું કરીશું? માત્ર સેવા જ કરીશું, કશું કોઈ શાસ્ત્ર નથી ભણ્યા, ક્યાંય શીખવા નથી, માત્ર સેવાની અંદર અને પોતાના સદગુરુને ઇષ્ટ ભગવાન જ માની લેવાના, કે આજ મારા ભગવાન, આજ મારું સર્વસ્વ, આજ મારું શરણ, આજ મારું સર્વસ્વ, અને ત્યાં બધું મારું જ સમર્પણ કરું છું. બીજા કોઈને ભજવાની જરૂર નહીં પડે. એ તન્મયતા તમને ત્યાં લઈ જશે કે જે યોગીને પ્રાપ્ત થતી હોય, કોઈ ભગવદ ભક્તને પ્રાપ્ત થતી હોય, એ તમને પ્રાપ્ત થશે. માત્ર સેવા, અકિંચન સેવા, કોઈ પણ પ્રકારની લાલચ કે અપેક્ષા સહેજ પણ નહીં. અને ત્યાર પછી આ બધી સેવાની સેવાનો આવો પ્રકાર હોય ને તો જ જય મહારાજ પણ એને પોતાનો બનાવીને કરીને પોતાનો સ્થાપો રે, અજ્ઞાન બંધ હોય તે કાપો, ગુરુજી મને જોગ ચડાવી આપો. અને ક્યારે મળે? તમે જે ઓચરશો પૂરમાં તે આવી ઠરશે પૂરમાં, પછી મળી રહેવું મહાનુરમાં. બસ એ મહાસ્થિતિ આપી દીધી. બીજા જન્મ જન્મ સુધી ઉપાસના કરે ને તપ કરે તોય ના મળે એ અવસ્થાને એ સ્થિતિ લઈ જાય. જેમ બાપ પોતાના દીકરાને રમવા માટે કે વાપરવા માટે પૈસા કે વસ્તુ આપે અને દીકરો પ્રસન્ન થાય, ઓહો મને આપ્યું, એમ સદગુરુ પિતા પણ પોતાની પાસે જે કે પોતાનું હશે એ સત્શિષ્યને સુપાત્ર શિષ્યને આપશે જ. લે, આ તારું જ છે, તારે જ વાપરવાનું છે, મારે બીજા કોને આપવાનું છે? આમ પિતા વાત્સલ્યપૂર્વક અને વગર આપે પણ મળી જાય. માંગવાની કે આપવાની જરાય તસ્દી જ ન લેવી પડે, સાહજિકતાથી મળે જ જાય. એ પ્રવાહ આપોઆપ વહેતો જાય, એને પોતાને ખ્યાલ આવે કે મને મળી રહ્યું છે સદગુરુ પાસે, જય મહારાજ પાસેથી મને કઈક પ્રાપ્ત થઈ રહ્યું. એ શક્તિઓ, એ શક્તિઓની અંદર જે સામર્થ્ય છે એ સામર્થ્યને સૌમ્યતાથી એનો સંચય કરવાનો છે, દુર્વ્યય ન થઈ જાય, પૈસાનો દુરુપયોગ થાય તો ખુવાર થઈ જઈએ, શરીરની અંદર શક્તિઓ છે એનો દુર્વ્યય થાય તો પણ આપણે શક્તિહીન દુર્બળ બની જઈએ. એમ જય મહારાજે આપેલી આપેલું જે કઈ સામર્થ્ય હોય એનો દુરુપયોગ ન થાય, એમાંથી છકી ન જવાય. હું તો જય મહારાજની નજીક નો છું, આટલું મને મળ્યું છે જેનું તેનું અપમાન. આ આપણા સૌને માટે મોક્ષની પ્રક્રિયા, મોક્ષનો માર્ગ જય મહારાજ આપણને આપે છે. મોક્ષાર્થી બિહી સેવ્ય પદારવિંદમ, બીજું કઈ ન કરો, શાસ્ત્ર ન ભણો, જપ તપ ન કરો, માત્ર સેવ્ય પદારવિંદમ, જય મહારાજના ચરણોનું સેવન કરો. જય મહારાજ તમારી ઉપર ખૂબ ખૂબ રાજી થશે અને રાજી થઈને એમની પાસે જે કઈ છે એ બધું જ તમને આપી જશે. લક્ષ્મણદાસજી મહારાજને આપ્યું, લક્ષ્મણદાસજી મહારાજ ચતુર્દાસજી મહારાજને આપ્યું. ચતુર્દાસજી મહારાજ દરવાજે કચરો વારે, ઉઘાડે ને વાસે, આટલી સેવા નિષ્ઠાથી કરતા અને નીક સાફ કરી નાખે, એ બધું કાચું તેરું સવાર બે વખત વાળી નાખે, સેવા. સેવ્ય પદારવિંદમ. બીજા બધા ઘણા સંતો હતા, ભગવાન દાસજી પણ હતા, ધ્યાનીજી પણ હતા, ગંગારામજી મહારાજ પણ હતા, ગોપાલદાસજી પણ હતા, પણ એ છતાંય એ બધા સાધુ હતા, છતાંય ચતુર્દાસજી મહારાજને દરવાજેથી બોલાવીને એમને ચાદર ઓઢાડી દીધી, એમને એ પદ આપ્યું, એ જ્ઞાન આપ્યું. મોક્ષાર્થી બિહી સેવ્ય પદારવિંદમ. બસ તમારે મુક્તિ જોઈએ, જીવન મુક્તિ જોઈએ છે? ઘરના કામ કરતા હશો ને તો કચવાતે મને, કઈક થાક્યા ના મને, કરવાનું છે માટે કરવાના મનથી અને પછી થાક લાગશે. પણ સ્થાનમાં આવીને સેવા ભાવથી તમે સેવા કરશો ને તો બધી સેવા કરી લીધા પછી લાવો હજુ કઈ બાકી છે, લાવો મારી પાસે કરી નાખો, થાક નહીં લાગે. કારણ એ સેવામાં અકિંચનતા અને માત્ર સેવાનો આનંદ છે, સેવાનો આનંદ. જયારે ઘરની અંદર કાર્યનો બોજ અને અહીંયા આવીશું તો સેવાની નો આનંદ. અને મા મહિનાની પૂનમે સવારથી સાંજ સુધી બધા સેવામાં હોય, પણ મારા થાક્યા છે કે હું ઘેર જઉં એમ કોઈ નહીં કે. કેમ? સેવા કરવાનો એક આનંદ છે, અંદરથી ભાવ છે, અને એને કારણે જ એને સેવા આપણને જીવન મુક્તિનો આનંદ આપે, બોજ નહીં લાગે, કંટાળો નહીં આવે. એટલે સેવ્ય પદારવિંદમ મોક્ષાર્થી, જે મોક્ષની ઈચ્છા વાળો છે. મોક્ષની ઈચ્છા એટલે આ સંસારની ઉપાધિઓમાંથી છૂટીને શાંતિથી સુખેથી જીવાય, એ માર્ગ, એનું નામ છે જીવન મુક્તિ, એનું નામ છે મોક્ષ. અને એ મોક્ષ આપણને જે મહારાજ પ્રસાદમાં આપશે, જીવન મુક્તિ આપશે. પણ સેવ્ય પદારવિંદમ, આપણે એમની માત્ર સેવા કરીશું, બીજું કઈ જ નહીં કરવાનું, કશું જ નહીં કરવાનું. કેવી મોટી વાત છે! માત્ર સેવાની અંદર કોઈ અપેક્ષા પણ નહીં રાખવાની કે મને આટલો પ્રસાદ આપ્યો મહારાજે, કે માલપુડાનો પ્રસાદ કોઈ દાડો ના આપ્યો. અકિંચનતા માત્ર, જો આપણને એ સેવાની અંદરથી સુખ મળશે, શાંતિ મળશે, આનંદ મળશે, લાલચ વગરની સેવા, કોઈ પણ જાતની ઈચ્છા માત્ર નહીં, મનમાં ઈચ્છા નહીં કરવાની. મનમાં ઈચ્છા કરીએ ને તો પાછું એ પણ થોડોક દાગ લાગી જાય. સત્સંગમાં હમણાં જ શરૂઆત કરવાની હતી અને કોઈ રાવ પરિવાર દેખાયો નહીં, અંતર જ સામે, એટલે આવી ઈચ્છા પણ નહીં કરવાની. મોક્ષાર્થી ભી, જેને જેને મુક્તિ જોઈએ છે, કોઈની સાથે બંધન ન હોવું જોઈએ. નડે નહી કોઈ મને સંસાર, રહું નિજ નામ તણે આધાર, બસ હું આપના નામને આધારે જ રહું. જેમ દોડા ઉપર ચાલનારો નટ કશું આજુબાજુ ના જોવે, બસ દોડાને આધારે આ કિનાર આ છેડે થી પેલે છેડે પાર ઉતરું. રહું નિજ નામ તણે આધાર, નડે નહીં. ભલે આજુબાજુ બધા તાલીઓ પાડતા હોય, પણ દોડવા ઉપર, દોરડા ઉપર ચાલવા વાળો તો પોતાની એકાગ્રતા સહેજ પણ છોડે નહીં. એમ આપણી સેવાની એકાગ્રતા સહેજ પણ છૂટવી જોઈએ નહીં. સેવ્ય પદારવિંદમ મોક્ષાર્થી ભી. જય મહારાજ.